તારીખ 5/2/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 128 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 605
બે પરિગ્રાફ ચાલી ગયા છે પરિભ્રમણ ની ચિંતનાના વિષયમાં. એનો મુખ્ય મુદ્દો એક છે કે આત્માના ઊંડાણથી આ ચિંતા શરૂ થવી જોઈએ, આ વિચારો આવવા જોઈએ. ચિંતાના જે વિચારો છે જે એમણે બતાવ્યા છે, એમણે બહુ પરિભ્રમણ કર્યું, મેં બહુ સંકલ્પ વિકલ્પનો રટણ કર્યું, ઘણી મને અશાંતિ થઈ, એ બધું જે થયું છે એ આત્માના ઊંડાણમાંથી ઊભું થવું જોઈએ. મુખ્ય મુદ્દો એક છે અને તે નિરંતર ચાલવું જોઈએ. જ્યાં સુધી પરિભ્રમણથી છૂટવાનો યથાર્થ નિર્ધાર લક્ષ્ય ધ્યેય ઉત્પન્ન ન થાય ત્યાં સુધી નિરંતર ચાલવું જોઈએ. એટલે એ ત્રીજું સ્ટેજ છે. ચિંતાથી ઉદાસીનતા આવે, ઉદાસીનતાનું બીજું સ્ટેજ છે. જો ચિંતા થાય અને ઉદાસીનતા ન આવે તો એ ચિંતા બરાબર નથી. અને એ ચિંતા નિરંતર ન ચાલે તો લક્ષ બંધાય નહીં, તો પણ એ ચિંતા યથાર્થ નથી. એમ છે, ચિંતા થાય અને ઉદાસીનતા ન આવે એવું તો બને જ નહીં, કેમ કે તો એની સાથે જોડાયેલી વાત છે. જોડાયેલી કહેવાય કે જડેલી વાત છે, જડેલી સમજે, આવો દાગીનાને જડતર કરતે ને, જોઈન્ટ કરતે, ચિપકાયેલી, તો ચિપકી હુઈ વાત હે. જિસકો ચિંતા હોવે ઉસકો ઉદાસીનતા હોવે હી હોવે. ચિંતા એસી ચીજ લોકી ચિંતા મેં બોલી બહુ બાત હોતી. કોઈ પણ પ્રસંગની ચિંતા થાય એટલે ચિંતાવશ બીજે ક્યાંય રસ ન પડે, એટલે એની સાથે જોઈન્ટ થયેલી વાત છે. પણ એ જો નિરંતર ચાલે, પરિભ્રમણ થશે મારું એનું શું, મારું પરિભ્રમણ થશે એનું શું, હજી એ જ સંકલ્પ વિકલ્પ ચાલે છે, શું એ જ ક્રોધમાન માયાલોભના પ્રકારો ચાલે છે, એ જ નાના નાના પ્રસંગની અંદર કસાય થઈ જાય છે, એ જ નાના પ્રસંગની અંદર રસ આવી જાય છે, શું એ બધું પરિભ્રમણનું એમને જે જે ઊભું છે કારણ, એ પરિભ્રમણ શું મારે કરવું, કેમ આ વાત ક્યાં કરે છે, એ ચિંતા થાય તો ઉદાસીનતા એવા વગર રહીએ ને. અને ચિંતા સતત ચાલે તો જ લક્ષ બંધાય, નહીં તો લક્ષ બંધાય નહીં. ત્રીજા સ્ટેજમાં આવાય નહીં. અને એવી નિરંતર ચિંતા લઈએ તો અનાદિનો જે સંસારની ઉપાસનાનો અભિપ્રાય છે એ પલટીને મોક્ષની ઉપાસનાનો અભિપ્રાય થઈ જાય અને લક્ષ બંધાઈ જાય. એટલે મોટો જે ફેરફાર છે અને એ ફેરફારનો જે મોટો લાભ છે એ છે કે સાધ્ય છે એ નિશ્ચિત થાય છે અને પછી પરિણામ સાધન રૂપે ચાલુ થાય છે સાધ્યના. નહીતર સાધ્ય હતું એ સંસાર હતું અને પરિણામ જે થતા હતા એ સંસારને જ સાધતા હતા. जैसे कि ये जो जन्म मरण की चिंता जिसको होती है और ये यथार्थ होती है तो वहां अभिप्राय पलट जाता है। कौन था कि मेरे को मोक्ष ही चाहिए और कुछ मुझे नहीं चाहिए, किसी कीमत पे भी मुझे ये काम कर लेना है। उसके पहले अभिप्राय की भूल क्या थी कि हमको संसार मीठा लगता था और वही हमको, वही हमारी उपासना थी। तो धर्म के क्षेत्र में हम धर्म साधन करते थे तो भी इसका फल संसार आया, क्योंकि हमारे अभिप्राय संसार की उपासना का चालू था। ये एक ऐसी योजना है, व्यवस्थित काम करवाने पद्धति ने योजना कैसे कि जिससे संसार की उपासना का अभिप्राय बदल जाता है। ये बहुत बड़ी बात है, यहां से मोक्ष की नींव डलती है। हमारा जो लक्ष्य है, ध्येय है, पायो मजबूत पायो कॉन्क्रीट पायो आई थी नखाई थी, केम के निर्धार केवो थशे, कोई पण किंमत है, एट एनी कॉस्ट हमको यही करना चाहिए। इसके लिए हम कुछ भी समर्पण करने के लिए तैयार है, ऐसा अभिप्राय बन जाएगा। ये बहुत बड़ी बात है, ऐसा हुए बिना हमारे धर्म साधन सही नहीं है और इसका फल भी संसार है, मोक्ष नहीं है। ये बात है। अब तीसरा पैराग्राफ आई बड़ी स्मरण थाई छे के जेना विना एक पल पण हूँ नी जीवी शकूं एवा केटलाक पदार्थो स्त्री आदि ते अनंतवार छोड़ता तेनो वियोग थया अनंतकाल पण थई गयो तथापि तेना विना जीवायुं ए काई थोड़ू आश्चर्यकारक नथी। शुं कहे छे? વળી સ્મરણ થાય છે એટલે પુનઃ અંતર સે સ્મરણ આતા હૈ, આત્મા મેં કે અંતર મેં સે યે બાત આતી હૈ કે હમકો એસા ભી રાગ હુઆ હૈ, વ્યક્તિગત રાગ, મેં ઇસકે બિના જી નહીં સકતા। પુરુષ કો સ્ત્રી કે લિયે કભી આતા હૈ, સ્ત્રી કો અપને પતિ કે લિયે કભી આતા હૈ, मैं इसके बिना नहीं जी सकूं, मेरा जीवन ही नहीं चलेगा। तीव्र राग आता है, परंतु गद भाव में इसका वियोग तो हो ही गया और अनंत काल बीत गया। कितना अनंत काल चाहिए लोग, જે સ્ત્રી કે જે પુરુષ પ્રત્યે પોતે સ્ત્રી પર્યાયમાં આવ્યો તો પુરુષ પ્રત્યે એવો રાગ કરતો હતો, પોતે પુરુષ પર્યાયમાં હતો ત્યારે સ્ત્રી પ્રત્યે એવો રાગ કર્યો હતો, અત્યારે એવો રાગ ઓછો જોવા મળે છે। અત્યારે તો તડાફડી વધારે થતી હોય છે, હે તડાફડી મને આપસ મેં ક્લેશ ક્યાં तो द्वेष भाव, द्वेष बुद्धि होती है, द्वेष भाव हो जाता है, बनता है कि नहीं होता है। ये तो तीव्र राग का दृष्टांत है कि ऐसा तीव्र राग भी हमको भूतकाल में बहुत हुआ है, कभी स्त्री पर्याय में, कभी पुरुष की पर्याय में, और उसका वियोग होने पर अनंत काल हो गया और हम जिंदे रहे, जिंदे नहीं रह सकते, ये बात गलत थी, हमारी एक कल्पना थी, ये हमारी एक कल्पना थी। तेना बिना जीवायु, उसके बिना जिंदा रहे, ये कोई कम आश्चर्यकारक बात नहीं है। कैसे हुआ ये? अर्थात जे जे वेला ते वो प्रतिभाव करो हो ते वेला ते कल्पित हो, जिस समय में ऐसा तीव्र प्रति का परिणाम हुआ वो हमारी कल्पना थी, खोखली कल्पना थी, और कुछ इसमें दम नहीं था, क्योंकि अभी कुछ नहीं लगता, अभी कुछ नहीं लगता। जिसके प्रति राग होता है, प्रीति होती है, वियोग होता है, तो दुख तो होता ही नहीं, तो संयोग में रहना चाहते हैं। लेकिन वही जीव दूसरी पर्याय धारण करके अगर हमारे पास आता है तो हमको वो नहीं होता। इसका मतलब क्या हुआ? कि हमारी पर्याय दृष्टि थी। क्या था? हमारी पर्याय दृष्टि थी। वो पर्याय को हम देखते थे, उसके आत्मा को नहीं देखते थे, तो वो जो शरीर बदल गया, वो शरीर बदल कर दूसरा देश कर वो आ गया, वही जीव आया, वो राग नहीं हो गया, वो राग लाने से आता नहीं, ऐसा राग लाने से आता नहीं। मतलब कि वो पर्याय बुद्धि थी, एक कल्पना थी। એવો જુઠ્ઠો પ્રતિભાવ કેમ થયો એનો પશ્ચાતાપ થવો જોઈએ, એનો પણ પશ્ચાતાપ થવો જોઈએ, ખેદ થવો જોઈએ। પશ્ચાતાપ એટલે ખેદ, આપણે જેમ અત્યારે પરિણામોનું નિવેદન કરીએ છીએ, પણ એનો ખેદ ને એનો પશ્ચાતાપ કેટલો? ભૂલ સ્વીકારીએ છીએ, એ તો આપણે એક વિચાર કર્યો છે કે આપણી ભૂલો આપણે સ્વીકારવી અને કહેવી, તો બધા નથી કહેતા, પણ જેટલા કહે છે એટલા, પણ એની પાછળ પશ્ચાતાપ કેટલો થાય છે? ખરેખર તો એટલો પશ્ચાતાપ થવો જોઈએ કે ફરીને થાય જ નહીં, તો એ ખરો પશ્ચાતાપ છે। એને જ્ઞાન દશાનું ભાવ પ્રતિક્રમણ કીધું છે। પ્રતિક્રમણ એટલે પાછો વળી ગયો, કે ફરીને એ ભાવ થવાનો થાય નહીં। પ્રતિક્રમણ હોય, જ્ઞાનીને પ્રતિક્રમણ હોય છે, અજ્ઞાનીને પ્રતિક્રમણ નથી આવતું, કેમ કે એને તો ફરી ફરીને દોષ થાય છે, પાછા એને પ્રતિક્રમણ ક્યાંથી? પ્રતિક્રમણ એટલે પાછા વળી જવું, એ દોષથી એ દોષ છૂટી જવો, ભૂતકાળમાં થયેલા દોષનો અભાવ થવો, ફરીને ન થાય એ પ્રકારે, એને પ્રતિક્રમણ કહે છે। વર્તમાન દોષોનો ખેદ થાય અને એ ન થાય તો એને આલોચના કહે છે। વર્તમાન મેં જો દોષ હો રહા હૈ ઉસકા ઇતના ખેદ હોવે તો જ્ઞાની કો ક્યા હૈ કે સ્વરૂપ કા આલમ બનાતા હૈ, પર શુદ્ધિ બઢ જાતી હૈ તો અશુદ્ધિ કટ જાતી હૈ, ઇસલિયે વો આરાધના કોઈ प्रतिक्रमण कहते हैं, आराधना को ही आलोचना कहते हैं और आराधना को ही प्रत्याख्यान कहते हैं। प्रत्याख्यान मैंने भावी में होने वाले दोष को हो ही नहीं ऐसा कर देना, उसका त्याग होना, प्रत्याख्यान मैंने त्याग हो जाना। तीनों प्रकार के दोष, तीनों काल के दोष एक स्वरूप के अवलंबन से ही मिट जाता है।
अपने दोस्तों का सीक्रेट फील नहीं आता है, इसमें ऐसा लगता है कि भावना की कमी है, तो ये कारण से क्यों
है? हमको जो शुद्ध होने की भावना है उसकी कमी है, वही बात है। नहीं, उनको क्या आलोचना का पाठ बोलता है, प्रतिक्रमण का पाठ बोलता है, प्रत्याख्यान का पाठ ग्रंथ में से बोलता है, कुछ शुभ भाव होता है, काम नहीं होता है। मुमुक्षु की भूमिका में तीव्र आत्मकल्याण की भावनावश तीव्र खेद होना चाहिए। ભૂમિકામાં તો બીજું કઈ આધાર નથી, પોતાની ભાવનાનો જ આધાર છે, તો પોતાની ભાવનાના આધારે દોષને પાતળા પાડે છે। બીજો કોઈ ભાવના જ કામ કરે છે। स्वरूप का अनुभव नहीं, स्वरूप देखा नहीं, तो उसका अवलंबन तो ले नहीं सकता। सही सम्यक उपाय तो वही है, एक स्वरूप का अवलंबन से स्वरूप का सामर्थ्य ऐसा है, ताकत, सामर्थ्य माने ताकत, जेनु अवलंबन लेवा थी वर्तमान भूत भविष्य ने वर्तमान तीनों काल का दोष का एक साथ सफाई हो जाए। अवलंबन ही प्रत्याख्यान है, वही आलोचना है, वही प्रतिक्रमण है, वो बात नियम सार में लिखी हुई। नियम में सारभूत नियम कौन सा है? कि स्वरूप का अवलंबन लेना, वही नियम सार है। श्रद्धा से भी, ज्ञान से भी और आचरण से भी। सम्यक दर्शन ज्ञान चारित्राणि, આવી તીવ્ર રાગની કલ્પના થાય છે ત્યારે એને સાચે જ એમ લાગે છે હું નહીં જીવી શકું, બહુ તીવ્ર રાગ હોય ત્યારે એને ખરેખર એમ લાગે છે, પણ વાસ્તવિકતા એ નથી, એટલે વિયોગ થયા છતાં એને તો કઈ થતું નથી, આત્મા તો મરતો નથી, તો જિંદાઈ રહેતો, વસ્તુ સ્થિતિ એ બધું। उसका भी पूरा पश्चाताप होना चाहिए, अरे हमने ऐसा क्यों किया, ऐसी गलती क्यों किया। गलती की समझ आना, ज्ञान होना, पोतानी भूल जणावी, यथार्थ क्यारे કે એનો ખેદ ને યથા પર્યાપ્ત ખેદ પૂરા ખેદ હોય ત્યારે તભી વો યથાર્થ પકડને મેં આવી। બાર બાર હમકો પકડને મેં આયે, બાર બાર વો હોતા રહે ये तो ठीक नहीं। પૂજા કે ગુવારના શાક માં આવી ગયો, પહેલેથી નક્કી કર્યું હોય પણ પાછો રસ આવી જાય, પહેલેથી નક્કી કર્યું પાછો રસ આવી જાય, કેમ કે ખેદ એના પ્રમાણમાં થતો નથી। રસ આવ્યો તો કેટલું નુકસાન થયું એનું ભાન નહીં હોવાને લીધે, જેમ કે અહીંયા લીધું કે સ્ત્રી આદિ પદાર્થ પ્રત્યે બહુ તીવ્ર રાગ આવ્યો, જીવી નહીં શકાય એવો, તો એ વખતે એવા રાગથી જીવે પોતાના પોતાના પરિણમનમાં કેટલું નુકસાન કર્યું એ ખબર નથી, એટલે ખેદ એના એના પ્રમાણમાં ખેદ ઉત્પન્ન થતો નથી। પૈસા મેં પૈસામાં બડા નુકસાન હોય તો ઉસકા ખેદ હોતા હે કે નહીં હોતા, પરિણામ કિતના ખીંચતા હે, રાત કો નીંદ ઉડ જાતી હૈ, ક્યોંકિ વહાં હમકા સુખ દુઃખ હમારા સુખ દુઃખ કા પ્રયોજન નિશ્ચિત હો ગયા હૈ, ઇસસે યે જ્યાદા નુકસાન હૈ।
એસી સુખતે હૈ આપકે કઈ બાર પર વો લગતા નહીં અંદર મેં,
તો વો પરલક્ષી અયથાર્થ સમજ હૈ, સ્વલક્ષી યથાર્થ સમજ મેં તો ઉસકી અસર આયે બિના રહે નહીં, એસી બાત હૈ। ये इतनी बड़ी चिंता है जीव की स्वयं की, अब पुतनी चिंता है, એટલી મોટી ચિંતા છે કે સંયોગ પદાર્થ જો જડ હૈ ઉસકી ચિંતા હોવી નહીં, છૂટ જાય। ઓર જિસકો જડ કી ચિંતા હોતી હૈ, સંયોગ કી ચિંતા હૈ, ઉસકો અપના પરિભ્રમણ કી ચિંતા આને વાલી હૈ, ભલે વો ચિંતા અલ્પ હૈ, થોડી હૈ, છોટી હૈ, લેકિન બડી ચિંતા કો ખા ગઈ। બડા શરીર વાળા છોટા શરીર વાળા કો ખા સકતા, એ તો છોટા શરીર વાળા બડે શરીર વાળા કો ખા ગયા। દેખો કેવી વિચિત્ર ઘટના છે, છોટી મોટી ચિંતા મેં બડી ચિંતા આતી નહીં, બડી ચિંતા આવે તો છોટી ચિંતા નહીં હોય, એવું તો સ્વાભાવિક હશે જ। સરખો વિચાર કરીને સરખું સમજ્યો નથી, આ વાત સ્પષ્ટ થાય છે। ભલે જીવ મને હું સમજુ છું, મને ખબર છે, એનો ગમે એટલો અભિમાન કરે, પણ સરખું સમજ્યો હોય તો આ બહુ મોટી વાત છે। કામ નહીં હોય, યથાર્થ સમક્ષ મૂલ્યાંકન આના છે, જગતમાં કોઈ એવી દવા ઔષધિ મેડિસિન છે કે તમે હંમેશના માટે પૂરેપૂરા સુખી થઈ જાઓ, હે કોઈ અને કોઈ દુઃખ થાય જ નહીં, દુઃખી જ ન તમે થાવ, એવી કોઈ દવા છે, કોઈ ઈલાજ છે જગતમાં? તો ક્યાંય નથી. પણ પરમાર્થના પ્રકરણમાં છે. શેમાં છે? પરમાર્થના પ્રકરણમાં છે. તો એનું મૂલ્યાંકન આવવું જોઈએ કે નહીં આવવું? જો એ સર્વશ્રેષ્ઠ વાત છે તો એનું મૂલ્યાંકન પણ એના પ્રમાણમાં હોવું જોઈએ. જે કાંઈ ખામી છે એ આ જગ્યાએ છે. આ ખામી નીકળી જાય તો બધું બરાબર ચાલે છે, પછી બધું પરિણામ યથાર્થ જ ચાલશે. કેમ ચાલશે? યથાર્થ જ ચાલશે. બરાબર સરખો વિચાર નથી થયો. નહીં, એને લાભ નુકસાન સમજાવવું જોઈએ ને. લાભ નુકસાન સમજાવવું જોઈએ ને. એટલે તો દ્રષ્ટાંત આપ્યો કે ભાઈ રૂપિયામાં નુકસાન થાય ત્યારે કેમ પરિણામ? નહીં, સમજવાની વાત છે. લાભ નુકસાન ને સમજવાની વાત છે. કેમ કે આવો તીવ્ર રાગ કર્યો તો ઘણું નુકસાન પોતે કર્યું છે, પોતાને સમજાણું નથી એટલે એનો પશ્ચાતાપ નથી થતો. નુકસાન સમજાય તો પશ્ચાતાપ થયા વિના રહે નહીં. સમજવું એટલે સમજવું, એક વાતનું મૂલ્ય થવું, એની જેટલી કિંમત છે એટલી કિંમત સમજાવી જોઈએ. એટલે તો કીધું દુનિયામાં કોઈ એવી દવા છે, કોઈ ઔષધિ છે કે તમે અજર અમર થઈ જાઓ અને કદી દુઃખી જ ન થાવ, એવી છે કોઈ ઔષધિ? અને હોય તો એની કિંમત કેટલી? એની કિંમત જગતના કોઈ પદાર્થથી ન થઈ શકે એટલી. એટલા માટે અહીંયા આવ્યું કે કોઈ પણ કિંમતે આ વસ્તુ મારે, કોઈ પણ ભોગે, એટ એની કોસ્ટ મારે કરવું જ છે. એવી દ્રઢતા, એવું દ્રઢપણું આત્મામાં પ્રકાશે છે, એવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે. લીધું છે, નિર્ણય કર્યો છે ત્યારે. એવું દ્રઢત્વ કલ્પનામાં નથી, એવું દ્રઢત્વ માત્ર વિકલ્પમાં નથી, આત્મામાંથી આવે છે. એમ આત્માના અંતર્મૂંડાણની વાત છે દ્રઢતામાં પણ, અને એ જ યથાર્થ છે. અંતર વિચાર છે, અંતરથી ઉપજેલો વિચાર છે. ગમે ત્યારે પણ આ મૂલ્યાંકન થશે, પછી પરિણામની સ્થિતિએ માં વિકાસ થશે. આજ થાય, કાલ થાય, આ ભવે થાય, કોઈ ભવે થાય, લાખ ભવે થાય, કરોડ ભવે થાય, કરોડ વર્ષે થાય, થશે તે દિવસે છૂટકો થશે. ત્યાં સુધી નહીં થાય. અંતરથી છૂટવાની વાત આવે ત્યારે જીવ મોક્ષ પામવાનો અધિકારી થાય છે. અંતરથી છૂટવાની વાત આવે ત્યારે નહીતર હજી બંધાવવું, પરિભ્રમણ કરવું, જન્મ મરણ કરવું એ જીવને પ્રિય છે એમ વાત છે. સૌથી પહેલા આ થવું જોઈએ, મૂલ્યાંકન થવું જોઈએ. જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ વિષય ઉપર મંથન ચિંતન ચાલવું જોઈએ અને એનો જ સત્સંગ ચાલવો જોઈએ કે કેવી રીતે કિંમત આવે. અને જેને કિંમત આવી હોય એને તમને કેવી રીતે આવી એ વાત સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ તો હિસાબ કિતાબની દ્રષ્ટિએ તો બહુ સીધી સાદી વાત છે, જીવને દર્શન મૂળ સાચી વાતની અસર પહોંચવા દેતો નથી. જેમ કોઈએ રજાઈ ઓઢી હોય તો લાકડી ન વાગે, પણ ધોતી ઓઢ્યું હોય પતલું કપડું તો લાકડી વાગે, ઓઢ્યું હોય તો. એમ દર્શન મોહનું, મોહનું આવરણ તીવ્ર હોય તો ઉપદેશની અસર ન થાય. ઉપદેશ છે એ શ્રી ગુરુની લાકડી છે. લાકડી તો વાગે ને, વાગે એટલે દરદ થાય, એવું છે આની અંદર. પોતાને જે વાત મોંથી મીઠી લાગે છે એના ઉપર પ્રહાર થાય છે, ઉપદેશમાં તો એના ઉપર પ્રહાર થાય છે. લાકડી છે ને ધોકો છે, ઘોડાની જાત આવે છે. પાણીદાર અરબી ઘોડા હોય, અરબ એના ઉપર સવાર બેઠો હોય, એક અંગૂઠો મારે ને ત્યાં સમજી જાય કે મારે એકદમ ઝડપ કરવાની છે, તો હવામાં ઉડવા માંડે એવી સ્પીડ પકડે. ટ્રેન પાછળ રહી જાય એવા ઘોડા આવે, ટ્રેનની સ્પીડ કરતા ઘોડાની સ્પીડ વધારે. પણ ગધેડાને માર મારીને મારે તો હાલે નહીં, થશે નહીં. એટલે ગુજરાતીમાં કહેવત છે, તેજીને ઈશારો બસ છે, ગધેડાને દફણા મારો તો પણ કામ નહીં. સમજદાર કો ઈશારા કાફી હૈ. એટલે વારંવાર એવું પોતાના ભૂતકાળના પરિણામોનું અંદરથી સ્મરણ આવ્યા કરે છે, પોતાની ભૂલ વારંવાર સાંભળે છે અને ફરી ફરીને વૈરાગી આપે છે, એટલે વૈરાગીમાં વધારો કરે છે. પછી જીવ એવો તીવ્ર રસથી, તીવ્ર રાગથી, તીવ્ર પ્રીતિથી એવા પરિણામ કરતો નથી. મોટા ભાગે જીવમાં આ ભૂલ કરે છે, પરિવારના કોઈને કોઈ સભ્ય પ્રત્યે જે તીવ્ર રાગને મમત્વ હોય છે એ પરિભ્રમણનું અધોગતિનું કારણ થાય છે અને એ નુકસાન સમજવામાં આવતું નથી. સમજાય છે અને એનો વૈરાગ આવ્યા વિના રહેતો નથી. રાગનું સ્થાન વૈરાગ્ય લે છે, દ્વેષ નહીં. રાગનું સ્થાન રાગ રસ રસ નિરસ હો જાય, તત્ક્ષણ રસ નિરસ હો જાય. જો આત્મ અનુભવ આવે ઓર કશું નશું આવે, તત્ક્ષણ રસ નિરસ હો જાય. એ અનુભવની વાત છે, અનુભવના સ્ટેજની વાત છે. અહીંયા તો નીચેના સ્ટેજની વાત છે. પહેલી હજી પરિભ્રમણની વેદનાના સ્ટેજની વાત છે. અહીંયા નિરસ થઈ જાય અને ઉદાસીનતાનો ક્રમ અહીંથી શરૂ થાય છે. એ પહેલા અક્રમે ઘણી વાર ઉદાસીનતા કરી, ત્યાગ કર્યો, દીક્ષા લીધી, રાજા હતો તો રાણીઓ છોડી, રાજપાટ છોડ્યા, ઉદાસીનતાનો ક્રમ નથી આવ્યો. પરિભ્રમણની વેદનાને કારણે નથી કર્યું. ભગવાન ઋષભદેવ દીક્ષા લીધી ત્યારે 4000 રાજાઓએ દીક્ષા લીધી હતી એમની સાથે. મોટા પુરુષ હતા, લોકો અનુસરે એને ટકી ન શક્યા. ભગવાનની તો દશા હતી અંદરમાં વિતરાગતા, એ ટકી ગયા. બધા ટકી ન શક્યા. આધાર શું એને ત્યાં હારે હારે લઈ લીધી. એમ દેખાદેખીથી ત્યાગ કર્યો હોય, ભક્તિ કરી હોય, દેખાદેખીથી સત્સંગ કર્યો હોય, દેખાદેખીથી કાંઈ પણ કર્યું હોય એ ટકશે નહીં, આવતી જશે. દેખાદેખી પણ એને છોડી દેવું જોઈએ. પછી એને આવ્યા પછી યથાર્થ આવ્યા એને પછી યથાર્થ સમજણ કરવી જોઈએ. શું યથાર્થ સમજણ કરીને દેખાદેખી પણ છોડી દેવું જોઈએ. પોતાને કિંમત આવે, મૂલ્યાંકન આવે તો એ છૂટી જાય.
ખૂન કરી નાખે છે એમ રાતના ટાઈમે નીકળે છે. ત્રણ માથા વાળા
હા, એ તો એક યુક્તિ હતી. દેખાદેખી બીજાને પાછળ 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 વગર સમજે અનુકરણ કરવું. એમ કરેલું નુકસાન વારંવાર સ્મરણમાં આવે અને એનો વારંવાર ખેદ થાય તો ફરક પડે.
તો